તારીખ 4/4/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 164 અને 165 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 124 અવાજ બરાબર નથી.
પુરુષાર્થના પડખેથી સમજે જ્ઞાન ના પડતું કે જેના જ્ઞાન માં સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, જેના જ્ઞાન માં બીજા પ્રગટ સર્વગુણ સહકાર છે, તે સર્વજ્ઞ સ્વરૂપ માં ભાવનો ક્યાં સવાલ છે? એને પણ પોતાની વિશે ભાવરહિત પણ ભાષે છે, પ્રત્યક્ષપણે ભાવરહિત પણ ભાષતું હોવાથી એને ભાવ હોય. ભાવ તો ભાવની ભાવનાથી થાય છે, ભાવના અભાવ સ્વરૂપની ભાવનાથી ભાવ કેમ થાય? ભાવ થવાનું કારણ તો ભાવની ભાવના છે કે મને આ ભાવમાં અનુકૂળતા રહો, મને પર ભાવમાં અનુકૂળતા રહો, મને સારો ભાવ કરો, મને કોઈ નબળો ભાવ ન મળો, એમાં ભાવ થાય છે. ભાવ રહીત ને એની ભાવના છે એને તો ભાવ થતો નથી, એની પર્યાયમાં ભાવના કારણનો નાશ થઈ જાય છે. વસ્તુમાં તો ત્રિકાળ ભાવનું કારણ નથી, પણ એ વસ્તુ છે એની ભાવના કરે છે કે મારામાં ત્રિકાળ ભાવનું કારણ નથી. એવી અવસ્થામાં પણ ભાવનું કારણ હોય તો પણ એનો નાશ થઈ જાય છે, એને ભાવનું કારણ નથી રહેતું. નિકટ ભવિ ને સર્વજ્ઞ ની શ્રદ્ધા આવે છે એમ થાય છે. નિકટ ભવિ આસન ભવ્ય કયા, એને શાસ્ત્રમાં શું કયા? આસન એટલે નજીક આવેલા, નિકટ આવેલા, સંસ્કૃત શબ્દ છે આસન, નજીક આવેલા, એને ભાવની શંકા નથી રહેતી. બાકી જે જીવો દૂર ભવિ છે, અભવિ છે, એ બધાને ભાવની શંકા રહે છે કે અરે રે કોને ખબર મારા કેટલા ભાવ છે. પછી નામ સર્વજ્ઞ છે, કોને ખબર સર્વજ્ઞના જ્ઞાનમાં મારા કેટલા ભાવ જણાયા હશે. આ કઈ સર્વજ્ઞને સર્વજ્ઞના જ્ઞાનને નક્કી કરવાની તારી રીત નથી. કોને ખબર સર્વજ્ઞના જ્ઞાનમાં કેટલા ભાવ મારા હશે, એને સર્વજ્ઞના સર્વજ્ઞપણાની ખબર નથી. કે સર્વજ્ઞપણું પરિપૂર્ણ વિતરાગ દશામાં થાય છે, પરિપૂર્ણ પવિત્ર દશામાં થાય છે, ભાવ રહી તે સ્થિતિ છે, અને એવું મારું મૂળ સ્વરૂપ છે. ભાવ રહીત નિર્વિકલ્પ મૂળ વસ્તુની મૂળ અવસ્થાને પ્રકાર કર્યો છે. ત્રિલક્ષિતકાળ ભાવથી અસ્તિત્વ ગ્રહણ થાય છે. સમ્યક દર્શન શું કરે છે કે દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી સ્વ અસ્તિત્વનું ગ્રહણ કરે છે, અને જ્ઞાન પણ પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપ હૈયાતીનો અનુભવ કરે છે, અસ્તિત્વનો અનુભવ કરે છે, હૈયાતીનો અનુભવ કરે છે. એમાં કાળ કયો? કેમકે દ્રવ તો જે વસ્તુ છે જેનો અનુભવ કરે છે એ પર્યાય રહી છે. અવસ્થા નથી, પણ નિર્વિકલ્પ વસ્તુની નિર્વિકલ્પ મૂળ સ્થિતિ, વસ્તુની મૂળ સ્થિતિ, મૂળ અવસ્થા નિર્વિકલ્પ પણે, સામર્થ્ય પણે, એનો કાળ છે. એની સ્થિતિ એનો કાળ છે, વર્તમાન થી લઈને ત્રણે કાળ સુધી
પરિણતિત બે.
અને એનો વિકલ્પ કહેવા જતા એનો વિકલ્પ થાય કે આવી અંદર માં મૂળ સ્થિતિ છે, એ વિકલ્પ પરકાળ છે. વિકલ્પ પરકાળ છે અને મૂળ સ્થિતિ છે એ સ્વકાળ છે. દ્રવ્યને જ એટલે સ્વભાવને જ સ્વકાળ કયો, સ્વભાવને જ સ્વભાવ કયો, ભાવ કયો, સ્વભાવ ને સ્વકારણ કહ્યો, સ્વભાવ ને ભાવ કહ્યો પોતાનો, સ્વભાવ ને માં જ ક્ષેત્ર લીધું, નિર્વિકલ્પ ક્ષેત્ર, પ્રદેશ પ્રદેશ ની વિકલ્પના ની તેની અંદર, અને સ્વભાવ ને જ પ્રયોગ કરી ક્ષેત્રકાળ ભાવ ચારે સ્વભાવમાં મૂકાય છે. એવું જે અસ્તિત્વ, એનું જે ગ્રહણ, તે સમ્યક છે, તે સાચું છે. ઘણા લાંબા કાળે એની ભવ્યતાનો પરિપાક આવવાનો હોય, તેનો કાળ હજી ઘણો લાંબો હોય, એને દૂર ભવિષ્ય દૂર ડાઘો જેને અંતર્મુખ નો પુરુષાર્થ છે, સાચો પુરુષાર્થ એટલે જેને અંતર્મુખ નો પુરુષાર્થ છે, અને જે પુરુષાર્થ પ્રત્યક્ષ સ્વરૂપને જોતા ઉછાળો ખાઈને આવ્યો છે, મારું આવું સ્વરૂપ છે, એમ જાણે પોતાના મહિમાથી જે પરમતી ધસે છે પોતાના પરમેશ્વર પદ ઉપર જોરથી, શંકા ઉત્પન્ન થવાનો કોઈ અવકાશ હોતો નથી. અને જેમ એ પ્રકાર નથી, અંદરમાં ઊંડે ઊંડે ભવની શંકા ક્રિયા કરે છે, વગેરે મને શું થશે, મારા કેટલા ભાવ થશે કોને ખબર છે, અને આપણને પણ અંધારામાં ઉભો છે, એને પુરુષાર્થ છે એવું સ્વીકારવામાં આવતું નથી, એને પુરુષાર્થ હોઈ શકે એ સ્વીકાર્ય નથી, એને સાચો પુરુષાર્થ ઉત્પન્ન ન થયો હોય એ પરિસ્થિતિ સ્પષ્ટ બતાવે છે. પ્રગટ થશે બરોબર, જ્ઞાન દર્શન શક્તિ તો એને અનંતગીરીની શક્તિ રૂપે છે. હવે એનો થોડોક સૌક્ષમ છે, આવરણ થોડુંક શું છે, એટલે એ પુરુષાર્થ ગુણની પરિણતિ પરિણામ વ્યક્ત થાય છે, અને કોઈને કોઈ જગ્યાએ એનું કામ ચાલે છે. તો અનાદિથી ઊંધી જગ્યાએ અસ્થાનમાં પરસ્થાનમાં જીવનો પુરુષાર્થ લાગેલો છે, પુરુષાર્થ વગરનો કોઈ જીવ નથી, એટલે કરે છે, અનંતકાળથી કરે છે, અને પોતે કોઈ ઘણો માને છે, કોઈ થોડો માને છે, પણ કરે છે, થાય છે, એ વાત સાચી છે. પછી કોઈ અત્યાર સુધી નથી જઈ ગયો, સાચો એ જ્યાં સુધી જગ્યો નથી ત્યાં સુધી શંકા આવે છે, અને શંકા આવે છે એમ બતાવે છે કે પુરુષાર્થ ભેળો નથી. પણ ગુરુદેવ એમ કહે છે પોતાના સ્વાનુભવથી કે જેને અંતરમુખનો પુરુષાર્થ વર્તે છે એના જ્ઞાનમાં ભવ રહિત, ત્રણેય કાળે ભવ રહિત, ભવના કારણ રહિત એવું પોતાનું પરમેશ્વર પદ જ્ઞાનમાં આવ્યું છે. મારું આવું સ્વરૂપ છે સાક્ષાત શ્રીપદ સ્વરૂપે હું પોતે, જેને ગૌરવિત પદ અંદરમાં જણાય છે, જેમ બાર બાર સારા સંજોગોની હું ફાવે છે ને, મારી પાસે 5-5 લાખ, મારે ક્યાં કોઈના ઘરે ભાડું માંગુ શું છે, મારે ક્યાં બાજરો લેવા જાવ છો, એટલે જાતા બાજરો માંગવા દે, સાધનો મારતો હોય, મજૂરી કરતા હોય, ઘરકામ કરતા હોય, વેઠ કરતા હોય, પાછા બાજરો આપતી મને વેઠ હોય તો બતાડતો મારી વેઠ કરી જાય છે. જરાક એકાદ પાલી બાજરો આપજો તો રોટલા ખાય, એને હું નથી હોતી. પોતાને ગરીબ સમજે છે, ગરીબ જાણીને હાલે છે, પૈસા વાળાને વિકલ્પ આવે છે. મારે દાંતન માંગવા જવું પડશે, દાંતન કરવું પડશે, ત્યાં જાય એને હૂંફ છે. એમ પણ પરમેશ્વર પદને હૂંફ ચડે છે. કે ત્રણેય દાળે મને વાંધો નથી, કેવી હૂંફ છે આ તો 50 વર્ષનું ત્રણેય કારણે મને વાંધો નથી. મારા અનંત ગુરુની સંપત્તિથી હું સમૃદ્ધ છું. એનું જોર જેને છે એને પોતાના ભોજ દેખાતા નથી, એટલે એને ભાવની શંકા પડતી નથી. એવું પરિણમન, એ સમ્યક પરિણમન છે, એ સાચું પરિણમન છે, એ આત્માને અનુકૂળ પરિણમન છે. કોઈને અવ્યક્ત રૂચિથી મનકાર આવે છે, કોઈને અવ્યક્ત રૂચિથી મનકાર આવે છે,
નિર્ણય પછી
સ્પષ્ટપણે નિર્ણય પછી, અને એથી સ્પષ્ટપણે અનુભવ પછી, એથી સ્પષ્ટપણે કેમ કે ત્યાં પ્રત્યક્ષ વર્તે છે, પ્રગટપણે વર્તે છે. એને કોઈ ભાવની શંકા હોતી નથી. પુરુષાર્થ એવો વર્તે છે એને ક્યાંય ભાવની શંકા પડતી નથી. એવું સર્વજ્ઞનું છે કે જેને અર્યંતને સિદ્ધને ઓળખા, એવા ઓળખાણ વાળાને આનંદ ભાવ હોતા નથી. એને પોતાનું આત્મા પર ઓળખ્યું, બહારમાં સિદ્ધ અને અર્યંત પરમાત્માને ઓળખ્યા, અંદરમાં એવું જ પોતાનું સ્વરૂપ છે એને ઓળખ્યું, એમાં ભાવ નથી. જેને ભાવ નથી એને ખરેખર ઓળખા છે. અને જેને એવી શંકા પડે છે કે કોને ખબર મારા કેટલા ભાવ, એને સર્વજ્ઞ કેવા હોય એની એને ખબર નથી. ભલે નમો અર્યંતાનંદના ગમે એટલા જાપ કરે, નમસ્કાર મંત્રના જાપ કરે છે. આપણે રહ્યા જૈન, જૈનમાં નમસ્કાર મંત્ર છે માટે એના જાપ જપો. ભાવ રહીતની શંકા ગઈ, ભાવની શંકા ગઈ, આ બધા જાપ છે. એ પોપટ રામ રામ બોલે એના એવા છે. પોપટ બોલે કે રામ રામ, શીખડાવે પોપટ ને. રામ કોણ હતા શું કઈ ખબર નથી એને, એમ કા મરચું મૂકે છે અંદર, મારા પાંજરામાં મરચું મૂકે જાય છે એવું કઈક છે. રામ પણ એવું કઈક છે, બીજું કઈ એને ખબર ના પડે. ટુંગળીમાં આકરા ખતરે નવો નિયંત્રણ નવો સિદ્ધાંત અવાજ ઉભો થાય. ટુંગળી અંગ્રામ અંદર આકરા નહીં ખાવ, ખડખડ ખડખડ ખર્ચી આકરે એવું છે. અર્થ શું? એવું સર્વજ્ઞનું સ્વરૂપ છે. નમોરિયંતાણમ જે પ્રસિદ્ધ નમસ્કાર મંત્ર છે એની પાછળ જે કોઈ રહસ્ય છે એ આ છે કે ભાવરહિત આત્મપદને ઓળખે. ભાવરહિત આત્મપદને ઓળખતા પોતે પણ ભાવરહિત થાય, ભાવના નિવેડે આવી જાય પરિભ્રમણ. આવું રહસ્ય છે પરિભ્રમણ મટી જાય એવું રહસ્ય છે. બરોબર, એને નમસ્કાર મંત્ર નું રહસ્ય કહેવામાં
આવે.
શું છે કે આ જીવને વસ્તુના સ્વરૂપ વિષયમાં વિપર્યાસ છે, પદાર્થનું સ્વરૂપ કેવું છે એ સ્વરૂપમાં વિપર્યાસ છે. અને એ વિપર્યાસ એવો છે કે માત્ર વર્તમાન પર્યાયને આખી વસ્તુ માનીને એ ચાલે છે, એને દ્રવ સ્વરૂપની ખબર નથી, દ્રવમાં રહેલા અનુગુણ સ્વરૂપની પણ એને ખબર નથી. આવો જે વિપર્યાસ છે એ પ્રથમ ભૂમિકામાં એને દ્રવનું પર્યાય સમજાવવામાં આવે છે. તો એની જે વૈચારિક ભૂમિકામાં જે વિચારથી વિપર્યાસ છે એ ઊભો ન રહે, ખલાસ થઈ જાય, મટી જાય, એટલી વાત છે. પણ આ બધી વાત તો વિચાર અને વિકલ્પની ભૂમિકામાં છે. વસ્તુ નિર્વિકલ્પ છે અને વસ્તુનો અનુભવ પણ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ વસ્તુની પહોંચ નિર્વિકલ્પ અનુભવમાં છે, નિર્વિકલ્પ અનુભવ સિવાય નિર્વિકલ્પ વસ્તુ તરફની પહોંચ નથી. તો પોતાના સ્વરૂપ સુધી જેને પહોંચવું છે એટલે ભગવાનની વાણી નિરક્ષરી આવે છે. કેમ કે અક્ષરી વાણીમાં તો વિકલ્પ સહિત જ અક્ષરી વાણી આવે. નિરક્ષરી વાણી જે ઓમકાર છે, ઓમકાર ને અક્ષર નથી. કયો અક્ષર કલ્પના ગમે છે, ઓમકાર એટલે નિરક્ષરી, એનો વિષય નિર્વિકલ્પ, એનું વાચ નિર્વિકલ્પ, એમ કેમ છે? નિર્વિકલ્પ પદ છે એ પોતાનું સ્વરૂપ છે. અને એવું જે પોતાનું સ્વરૂપ છે એને એવા જ ભાવથી અનુભવમાં લેવા માટે આ બધો વિસ્તાર છે. જેટલો વિસ્તાર છે એ આના માટે છે. એટલે વિકલ્પની ભૂમિકાને ઓળંગવાનું વિકલ્પની ભૂમિકામાં લક્ષ્ય હોવું જોઈએ. જ્યારે સ્વાધ્યાય ચાલે છે ત્યારે તો વિચાર વિકલ્પ ચાલે છે, પણ લક્ષ્ય એવું હોવું જોઈએ કે આ ભૂમિકાથી આગળ જવાનું છે. આ તો એક વચ્ચે પેલી સ્થિતિ સમજાણી નથી, પેલી સ્થિતિનો અનુસાર નથી, પેલી વસ્તુ સુધી જઈ શકતો નથી, એટલે વચ્ચે વિપર્યાસ ટાળવા માટે આ એક વચ્ચેની પરિસ્થિતિ છે. અને સર્વજ્ઞ પદથી બહુ સહેલાઈથી ઓળખાય છે, એ એનો સહેલો ઉપાય છે. કેમ કે જીવ બીજાને જોવે છે અને પોતાને જોઈ શકતો નથી. ત્યારે બીજાને જોવે છે એમાં એમ કહે છે કે તું અરિયંત સિદ્ધ નહીં લો. જ્યારે તારું જ્ઞાન એકાંતે પરપદાર્થ બાજુ વળેલું છે અને તારા જ્ઞાનમાં તારા સ્વપદાર્થ હજી આવતો નથી, આવ્યો નથી, એ પરિસ્થિતિ છે, તો તું અરિયંત સિદ્ધ નહીં લો. એના સ્વરૂપને તું લક્ષ્યમાં લે અને એ પ્રગટ સ્વરૂપને લક્ષ્યમાં લેતા એનું અપ્રગટ તત્વ અને તારું અપ્રગટ તત્વ બધાનો પત્તો પછી તને લાગી જશે. અને એનો પત્તો લાગ્યો એની સાબિતી શું, એની ખાતરી શું? કે ભાવની શંકા ગઈ. જેને જેને ભાવની શંકા ગઈ એને સર્વજ્ઞ પદને ઓળખ, જેને ભાવની શંકા હજી રહી એને સર્વજ્ઞ પદને ઓળખું. આવું લક્ષણ એવી વાત છે. એટલો અનુભવ માટે કાઢી લીધા છે. શંકાય ન પડે, હું તો હોય પણ એને ભાવની શંકાય ન પડે, પોતાનું તત્વ ભાવ રહી એવો જ પાસે છે. જેવા સર્વજ્ઞ છે એવું જરાય ફેરફાર વિના, રંચ માત્ર ફેરફાર નથી, એવું પોતાનું પદ વાંચે છે. એમાં તો ભાવ છે નહીં, નથી પછી શંકાનો સવાલ ક્યાં રહ્યો? શંકાની જગ્યા ક્યાં રહી? અવકાશ ક્યાં છે? શંકા સ્વીકાર નથી, જેને ભવની શંકા છે એને સર્વજ્ઞ નો સ્વીકાર નથી. બહુ સરસ વિષય કહેવાય છે. દેવના દર્શન કરવા આવે દેરાસર નિયમિત, એને પૂછવું પડે હું સરોવર તીર્થન કરું, પરમેશ્વરના જૈન પરમેશ્વરના દર્શન કરે તો એને કેમ લાગે છે, અંદરમાં કેમ છે, ભાવમાં કેમ લાગ્યું, શું ખબર પડે ભાઈ છે, તો કે પતી ગયું, શું ખબર પડે તો પતી ગયું, તું સર્વજ્ઞના દર્શન કરતો ઉભે ઉભે આવીને માથું નમાવે એનો કઈ એને ગુણ નથી, જે હેતુથી સ્થાપના થઈ છે એનો ગુણ એને નથી, એમ આ હેતુથી સ્થાપના છે. શાસ્ત્રમાં એને સમ્યક દર્શનનું કારણ લીધું છે, જીન પ્રતિમા જીને સમ્યક દર્શનનું કારણ લીધું છે. આપણું કર્તવ્ય વિજ્ઞાન કરવું તે, આપણું કર્તવ્ય વિજ્ઞાન કરવું તે કે આ કોઈ બેમાન સંયોગો મારા નથી અને મારે એને કાંઈ લેવા દેવા નથી. આ શરીરથી માંડી મકાનથી માંડી કુટુંબ પરિવારથી માંડી સમાજથી માંડી કોઈની સાથે કાંઈ લેવા કે દેવા ભિન્ને ભિન્ન છું. હા એમ વાત છે, એમ ભિન્ન પડી જાય અંદરમાં, અને ભિન્ન પડતો ભાવે ભિન્ન પડે એ દ્રવ્ય ભિન્ન પડે. સિદ્ધ પરમાત્મા કેમ ત્યાં આવ્યા ગયા, સંસારના સંયોગોમાં કેમ ન રહ્યા, કે ભાવે ભિન્ન પડ્યા હતા એ દ્રવ્ય ભિન્ન પડ્યા, અને ભાવે જે વિંજળાય છે સંયોગોમાં એ પરિભ્રમણના ચક્કરમાં દ્રવ્ય પણ વિંજળાય છે. જેવા ભાવ એવો દ્રે ચરણાનુસાર દ્રવ્યમ, ચરણ અનુસાર દ્રવ્યમ, કારણ જેવું આચરણ છે એવા તને એવા દ્રવ્યો થશે. મૂળ પદ છે, મૂળ સર્વજ્ઞ પદ છે, જે સ્વરૂપ નથી સમજ્યો એ મૂળ સર્વજ્ઞ પદ છે, કે જેને સમજ્યા વિના અનંત પાયમો અનંત ભાવ ભ્રમણ કર્યું. એમણે આત્મસિદ્ધિ પ્રારંભ ત્યાંથી કર્યો છે પહેલી ગાથા, પછી બધો વિસ્તાર કર્યો નાની મોટી વાતનો, પહેલો ધડાકો એ કર્યો છે કે જે સ્વરૂપ સમજ્યા નિશ્ચયની વાત પહેલા પદમાં કરી છે, પછી હવે હવે નિશ્ચય પદ મેં નિશ્ચયની વાત નથી કરી, પહેલા જ પદમાં નિશ્ચયની વાત કરી છે. જે સ્વરૂપ એટલે નિશ્ચય સ્વરૂપ એને સમજાવીના અનંત દુઃખ પામ્યો છે, અને તરત શ્રી ગુરુને લીધા પછી, કેમકે એને દર્શાવનાર વિના બીજો કોઈ પત્તો નથી. એને સમજાવ્યું, જેને સમજાવ્યું એ છદ્મસ્થ છે કે ગ્રહસ્થ છે કે જે કાંઈ છે, મારા માટે તો ભગવાન છે, શ્રી સદગુરુ ભગવાન વાળું, ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો છે. સ્વાનુભવ કરવાની પ્રેરણા છે, તારા મૂળ સ્વરૂપ વચ્ચે છે મંગળ ઉત્તમ અને સુખદાયી કેમ છે? કારણ શું? પવિત્ર છે, મંગળ એટલે અનિષ્ટ નો નાશ કરનાર છે, અનિષ્ટ ને ગાળી નાખનાર છે, સર્વોત્કૃષ્ટ છે, અનંત સુખ નો ભંડાર છે, અનંત સુખ નો દાતા પણ છે. એવા સ્વરૂપ ને આદરવું, એવા સ્વરૂપ નો અનુભવ કરવો, પ્રત્યક્ષ અનુભવ કરવો, એની પ્રેરણા 165 માં બોલમાં છે. રેજી, હું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે, પરંતુ આત્મા પણ એક વિષય છે, એને તું કેમ ભૂલી જાય છે? બાહ્ય વિષયમાં અનુકૂળતા, સુખ, ગમે તે પ્રકારની ઠીક પણ એ બધી કલ્પના છે. મને ઠીક છે અને એવું બધું માનીને, કલ્પીને આસક્ત થાય છે એટલે તું ખેંચાય છે. તારા પરિણામ બાહ્ય પદાર્થમાં જોડાયેલા રહે છે, પરંતુ તું એક આત્મા છું એ પણ કેમ? જેમ એ પણ એક પદાર્થ ને વસ્તુ ને વિષય છે, એમ તું પણ એક આત્મા, પદાર્થ, વસ્તુ, વિષય છો. હું પણ છું એ કેમ ભૂલી જાય? તું તારી હયાતીને કેમ ભૂલી જાય? બીજા તને જણાય એમાં, બીજા જણાય એમાં બીજાની હયાતી એવી રીતે પકડે છે કે તારી હયાતીને તું ભૂલે છે? તારી હયાતીને સાબુત રાખીને, પકડી રાખીને બીજા જણાય તો આપત્તિ? બીજા જણા ત્યાં દુઃખી થઈ જશે. પ્રાણી માત્ર સુખ ને શોધે છે, હું પણ સુખ ને શોધું છું. તો વિચારવાન જીવની એટલું કાર્ય ખરું કે નહીં, કે ખરેખર સુખ ક્યાં છે અને ક્યાંથી મળશે? બરાબર, આપણે ગામડામાં રહેતા હતા, એમાંથી શહેરમાં આવ્યા, રામગઢમાં પછી આવ્યા છે. બરાબર છે, તો એટલું તો ખબર પડી કે જો સુખી થવું હોય તો ગામડું છોડીને શહેરમાં જાવ. એમ હવે શહેરમાં આવ્યા પછી સુખ નથી, તો સુખી થવા માટે શું કરવું? શોધ કરવી, વિચારવાનું માણસનું કર્તવ્ય ખરું કે નહીં? તારું સુખ ક્યાં છે અને તારું સુખ તને કેમ અનુભવમાં આવે? આટલી વાત નથી કરવાની. ધર્મ ફરમ બીજી કોઈ ચીજ નથી, આનું નામ ધર્મ છે. અમે કહીએ માટે તું માની લે એમ ગુરુ કહેતા નથી, એમ શાસ્ત્ર કહેતા નથી, એમ સર્વજ્ઞ કહેતા નથી કે અમે કહીએ એ તું માની લે. અમને અનુભવમાં આવ્યું એ કહ્યું, તું પરીક્ષા કરીને, પ્રયોગ કરીને, અનુભવ કરીને નક્કી કરજે, અનુભવથી પ્રમાણ કરજે. સમયસારમાં 5મી ગાથા છે, વેતમ વેતમ દાયણ એકત્વ વિભક્ત એવા આત્માને હું દર્શાવીશ. એકત્વ એટલે પોતાના સ્વરૂપથી એકમેક છે અને પોતાના સ્વરૂપ સિવાય અન્ય દ્રવ્ય ભાવોથી તદ્દન વિભક્ત નામ જુદો છે એવા સ્વરૂપને હું તને દર્શાવીશ. અનુભવથી પ્રમાણ કરજે. શું કીધું?
અનુભવથી.
મારા કહેવાથી તું પ્રમાણ કરજે એમ ન કહ્યું. સંપૂર્ણ આચાર્ય 2000 વર્ષ પહેલા લખેલી ગાથા છે,
કે હું કહું છું માટે તો માની જાય એમ નથી કેતો, તું તારા અનુભવ થી પ્રમાણ કરજે. તમને આ સાકર નો ટુકડો આપ્યો તો આ ફટકડી નથી, સાકર છે, આ ફટકડી છે ને આ સાકર છે, દેખાવ હરખો છે. હવે એમ કહીએ છીએ કે ભાઈ અમે કહીએ માટે નું માન ચાખી જુઓ, તો જીભનું તેરવું ઓડાડો સાકર ના ગાંગડા ને, જીભનું તેરવું ઓડાડો ફટકડી ના ગાંગડા ને. અમારે નહીં કહેવું પડે કે આ ગયો છે ને આ થોડું છે, મારામાં જ્ઞાન હોવાથી તમને ખબર પડશે. એમ કહે છે કે આત્મામાં સુખ છે ને ક્યાંય બહારમાં સુખ નથી, તો પહેલી વાત તો એને અનુભવથી સમજાઈ જાય છે, વાત તો સાચી છે, બહારમાં ક્યાંય સુખ નથી. માન્યું તું કે લાડુઓ ખાવાથી સુખ ખાશે, પણ કઈ સુખ થયું નહીં. લાડમાને ના પાડી કે નહીં, હવે નહીં હાલે, હવે નહીં હાલે, હવે નહીં હાલે. નહીં તો એક લાડવો ખાતા સુખ થાય, બે લાડવામાં ડબલ થાય, અને દસ લાડવામાં દસ ગણું થઈ જાય, સો લાડવામાં સો ગણું થાય, હજાર લાડવામાં હજાર ગણું થાય. ગુરુદેવ કહેતા બહુ બહુ માર્મિક ભાષા છે કે તને રૂપિયામાં સુખ લાગ્યું છે, તો તને જે ચીજમાં સુખ લાગે એના પરમાણે પરમાણુને તપાસ, એના કટકા કરી છે. કટકા એટલે એનું પરિચ્છેદ કરવો, એનું વિશ્લેષણ કરવું, એનું પૃથક્કરણ કરવું, તપાસવા માટે કે તું જો ક્યાંય સુખની ગંધ આવે છે તને, કોઈ ઉદ્ભવ રચકણમાં જેમાં તને કલ્પના થઈ છે એમાં કોઈ પર્યાય પરિણત થયેલો હોય ઉદ્ગર, એમાં તને ક્યાંય સુખ દેખાય છે, સુખ જણાય છે, અનુભવાય છે, તો અનુભવની એક વાત તો અનુભવથી સાચી સમજાય છે કે કોઈ જગતના પૂજગળ પર્યાયમાં, પૂજગળ પરમાણુની કોઈ પણ પ્રકારની પર્યાયમાં સુખ નથી એ વાત શ્રી ગુરુ કહે છે. એ મારો અનુભવ સાક્ષી પૂરે છે એ હતા છે, શું એ કહે છે માટે હતું નહીં. તો એક વાત તો બે પડખામાંથી એક પડખું તો સાચું બરાબર આ લાઈન અનુભવથી. હવે એમ કહે છે કે આત્માનો અનુભવ કર, આ અનુભવ કરવાની પદ્ધતિ છે, સારી પદ્ધતિ સમજાવે છે, તું પ્રયોગ કરી દો. જો તને પ્રયોગ કરતા અંદરથી સુખ શાંતિનો અનુભવ થતો હોય તો તને ધન્યવાદ છે, બાકી અમારે આમ કહીને કઈ લેવા દેવા નથી, તો દવા વેચવી નથી. માણસ કહે છે ને કે મારી દવા બહુ સારી છે, ઓલો કે મારી દવા સારી છે, ઓલો તો મારી દવા સારી છે, ઓલો તો મારી પણ બહુ સારી દવા છે, પણ એને તો દવા વેચવી છે, એના ઉપર તો વિશ્વાસ રાખતા વિચાર કરવો પડે છે, તો એના પ્રયોજનથી વાત કરે છે. પણ આ કહેનારા બધા નિષ્ક્રિય ધર્માત્મા છે, સમય દ્રષ્ટિથી માંડીને શ્રી ગુરુ સર્વજ્ઞ પરમ પર્યંતના બધા જ નિષ્ક્રિય છે કે અમે માર્ગે ચાલીએ છીએ સુખ શાંતિના, અને માર્ગની આંગળી ચિંતા જઈએ છીએ. આંગળી ચિંધવાનું પુણ્ય અમારે જોતું નથી, વળગી જાય છે, આંગળી ચિંધે છે ત્યારે પણ થઈ જાય છે, પણ એને જોતું નથી, એટલા નિષ્પ્ર છે કે જેને આંગળી ચિંધવાનું પુણ પણ જોતું નથી. એની વાતમાં વિશ્વાસ લાવવા નતો, કારણ રહેતું ના રહે. જેની સર્વાંગ પ્રમાણિકતા છે, પરિપૂર્ણ પ્રમાણિકતા છે, એના ઉપરથી હવે વિશ્વાસ શું લાવવો, એના વચનમાં અવિશ્વાસ શું લાવવો, એના બોધમાં એના ઉપદેશમાં શું અવિશ્વાસ લાવવો, કેવી રીતે લાવવો, એવા જે વિતરાગો છે, વિતરાગી સાધકો અને વિતરાગી સર્વજ્ઞોએ આ ઉપદેશ કર્યો, આ માર્ગ ચિંધાડ્યો, આ જે વિશ્વાસ છે એને ગ્રહણ કરવો. વિશ્વાસ છે કોઈના માટે નથી કરવો, પોતાની સુખ શાંતિ, સુખને ગોતે છો એટલે એને કહેવાય કે તું સુખની ગોતે છે એટલે તને કહું છું કે સુખ આત્મામાં છે, સુખ બહારમાં સમજી લીધું ને. હે જીવી તમામાં તને સાચું કહું છું, સુખ આત્મામાં છે ને સુખ કઈ બહારમાં નથી. ભ્રમણામાં પડી છે, બહુ કેવો સરસ ધ્વનિ, કેવો સરસ છે. અહીંયા પણ ગુરુદેવ એ જ પદ્ધતિથી કોઈ પ્રેરણાની વાત કરે છે કે રેજી તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે,
પરંતુ આત્મા પણ એક વિષય છે, તેને તું કેમ ભૂલી જાય છે? તારો પદાર્થ આત્મા છે એને તું ભૂલી જાય છો? વાત સાચી છે? તપાસ કર. અનંત સુખથી, પરમ શાંતિથી, અનંત આનંદથી સંપન્ન તારું આત્મતત્વ છે એને તું ભૂલી ગયો છું, એ વાત તને બરાબર લાગે છે? બધું અનુભવ, તારા અનુભવને તપાસીને નક્કી કરજે. એમ કહે છે, હું કહીશ એટલે માનજે એમ નહીં. સાચી વાત છે, હું મારા આનંદ સ્વરૂપ આત્માને ભૂલ્યો છું, એ વાત સાચી છે. પર વિષય પ્રત્યેની મારી દોડ એટલી છે, પર વસ્તુ પાછળની મારી દોડ એટલી છે કે હું મારા અનંત આનંદ સ્વરૂપ આત્માને ભૂલ્યો છું, એવો જે મારો અનુભવ છે એ તપાસતા આપની વાત મને સાચી લાગે છે. એક પર પ્રત્યેની વાત સાચી લાગી, એક હવે સ્વ પ્રત્યેની વાત લીધી. ખરીને પર પ્રત્યેની વાત એ લીધી કે જો ભાઈ, તું ભલે ગમે એટલી પર વસ્તુમાં સુખની કલ્પના કરીને, હોંશું કરીને, ઉત્સાહથી ઊંઝીને કર્યો, પણ તને ક્યાંય સુખ થયું નથી. ઉલટાનું દુઃખનો અનુભવ કરીને તારે પાછો વળવું પડ્યું છે અને વિષય બદલવો પડ્યો છે, બીજો કોઈ રસ્તો નથી. આ પર પ્રત્યે અનુભવ તારો બરાબર છે? બરાબર. હવે આ સ્વમાં કે સ્વમાં આવતા તને એમ કહે છે કે તું તને ભૂલ્યો છું, જુઓ સાચી વાત છે? તપાસ તપાસ કરે તો તરત જ ખબર પડે કે બરાબર છે, હું મને ભૂલી ગઈ, હું તને ભૂલી ગયો છું. તો એને એમ કહે છે કે ભાઈ, જેને લક્ષ્મણ લેતા અતિન્દ્રિય આનંદનું વેદન થાય, અલૌકિક દિવ્ય આનંદનું વેદન થાય, જેને લક્ષ્મણ લેતા અતિન્દ્રિય દિવ્ય આનંદનું વેદન થાય, એવા પરમ શાંત આનંદ સ્વરૂપ સ્વ સ્વ વિષયને છોડીને તું ભૂલો છો એમ શું કર્યું છે? એવા પરમ શાંત સ્વ વિષયને છોડીને દુઃખદાયી એવા પર વિષયોમાં તું કાં રાખી રહ્યો છો? એટલે એક વાત પરમ સત્ય છે, જો પોતાના અનુભવને તપાસે તો એક એક વાત અક્ષરશઃ પરમ સત્ય લાગે. એમ ક્યાં કે છે શ્રી ગુરુ, હું કવિ તું માની લે એમ નથી કે માસુભાઈ, આમ વિશેષ વાત એ છે કે તું પરીક્ષા પ્રધાની થઈને જે વાત કરીએ છીએ તારા અનુભવને તપાસ તો જા. અનુભવની શરણે ચડાવ, અનુભવની હરણે ચડાવીને નક્કી કર. તને એમ લાગે કે મારી વાત સાચી છે તો અંગીકાર કરજે, નહીતર અમે અમારા રસ્તે ને તું તારા રસ્તે. અમે તારી પાસેથી કઈ લેવું દેવું તો છે નહીં, સીધી વાત તો એ છે. નિષ્ફળ છે બુદ્ધિથી વધારે અનુભવ છે, એટલી બુદ્ધિ નહીં. બુદ્ધિમાં તો તર્ક એટલો છે, બુદ્ધિમાં તો વિકલ્પ એટલો છે. અહીં તો કહે છે તારા અનુભવ નહીં ભેળવતો, માત્ર બુદ્ધિ નહીં, બુદ્ધિ સાથે રાખ અનુભવમાં. ઇન્દ્રિયના પરિણમનને ઓળંગીને, ઉલ્લંઘન કરીને એને અતિન્દ્રિય કહેવામાં આવે છે. એ વિષય થોડો વચનાતીત છે. આગળનો જે વિષય છે અસ્થિનો, એ વચનાતીત છે. એટલે મર્યાદા બતાવે છે કે આ રસના ઇન્દ્રિયથી સ્વાદ સારો લાગ્યો કે ઘ્રાણેન્દ્રિયથી સુગંધ સારી લાગે, એ બધું જે સારું સારું લાગે છે આપણું એનાથી પાર નહીં છે. શું છે
એનાથી પાર?
એનાથી પાર એવી કે જે આનંદ અને જે સુખ પાસે આ સારું ને સુખમય લાગે છે એ દુઃખના ખાતામાં જાય છે, સુખના ખાતામાં. શું કોઈ એક માણસ છે, આપણો આવે છે ને ઝુમ્મર, કટ ગ્લાસ ના બને છે, ફિરોઝાબાદ માં ઝુમ્મર બને છે, ઝુમ્મર કેમ કે બહુ અંદર
લાઈટ કરે અંદર બંધ રાખીને, એટલે કેટલાય રંગ ઉઠે અંદર છે, લગભગ થાય ને અનેક જાતના રંગ તરંગ ઉઠે, રંગીન તરંગો ઉઠે. અજાણ્ય માણસને એમ લાગે છે આ તો હીરા લાગે છે, આ તો સાચા હીરા જ લાગે છે. એને મહિના ભેગા કરવા, આ તો સાચા હીરા છે, રત્નો લાગે છે. પછી સાચું રત્ન ની જયારે એને પરીક્ષા વિચારે, એને એમ લાગ્યું આ તો કાચના કટકા હતા. શું હતું? આ તો કાચના કટકા છે, રત્ન તો કોઈ જુદી ચીજ છે. આજના જેવી વાત છે કે ઓલી જે ચમક દમક છે એ કાચના કટકાની છે, જગતના સુખની ચમક દમક છે અને વિષયોની ચમક દમક છે એ કાચના કટકા જેવી છે. એવું એ અંદરમાં અતિન્દ્રિય ચૈતન્ય આનંદમય રત્ન છે એની પ્રશંસા કરે છે. એની પ્રશંસા કરે છે, એના ગુણાનુવાદ ગાય છે. સર્વજ્ઞની વાણીમાં એનો ગુણાનુવાદ છે, મુખ્યપણે એ વાત છે. સર્વજ્ઞ કેવી પદ્ધતિથી વાત કરી, જેને લક્ષમાં લેતા અતિન્દ્રિય આનંદનો વેદન થાય એવા પરમ શાંત અને પરમાનંદ સ્વરૂપ સ્વ વિષયને છોડીને દુઃખદાયી એવા પર વિષયોમાં એ પણ કા રાખી રહ્યો હતો. શ્રીમદજીએ ત્યાં કહ્યું કે લક્ષ્મીને અધિકાર વધતા શું વિજ્ઞાન તો કહો, શું કુટુંબને પરિવાર વધતા વધવાપણું એ નય ગ્રહો, વધવાપણું સંસારનું સુખ એને એમ શું કહો. મારે બહુ વધ્યું, તમે બહુ વધ્યા, મકાન વધ્યા, મૂડી વધી, પરિવાર વધ્યો, સત્તા વધી, અધિકાર વધ્યો, વધ્યું તો કે તારો સંસાર ઘણા ને મરવા પેલા હોજા ચડે છે ને, હોજા છે બધા. એ તો શું તારા ભાવ મરણ માં રાખે છો, તારા મોત ના નગારા વાગે છે કે તું નાચવા મીગ્યો. આ તને શું થયું, ગાંડો થઈ ગયો કે? આ તો મોત ના નગારા વાગે છે, એમાં ક્યાં નાચે છે તું? એની 15 વર્ષની ઉંમરે કોઈ વિચારવાની જીવ હોય તો માથામાં ફટકો મારીને એમ ફેરફાર થઈ જાય એની વિચારધારામાં, આંધળો દેખતો થઈ જાય એવી વાત હતી. 15 વર્ષની વાત પરિચય કરવા હોય લગાડવા, ખરી વાત છે. જીવને અનુકૂળતામાં અનુકૂળતાનો રસ ચડી જાય છે, પ્રતિકૂળતામાં ખીણ ખીણ ખેત ખીણ ખેત ખીણ થઈ જાય છે. બંનેમાં એવો રસ રેડાય છે સંયોગ પ્રત્યેનો, અસંગ એવા પરમ તત્વો પરમાનંદ સ્વરૂપ થી લાખો યોજન દૂર ભાગી જાય છે. 100 વર્ષ પહેલા શ્રીમદજી લખે છે કે વર્તમાનમાં જૈન શાસનની દશા જોતા કહેવાતા જૈન ધર્મીઓ મૂળ માર્ગ થી લાખો ગાઉ દૂર જઈ લાગ્યા છે. 100 વર્ષ પહેલા આવું વિધાન કર્યું છે, સ્ટેટમેન્ટ આપ્યું છે. અત્યારે શું કેમ કે સાધુઓમાં કઈ ન જોઈએ, કીધું પર તો હતા નહીં. આ બાજુ સતમ્બર સાધુને જોયા, જાતિ સ્મરણમાં બધો ખ્યાલ એટલે અપૂર્વ અવસર લઈ કરશે. અહીંયા તો દિગંબર હતા નહીં, તો એમને લખ્યું કે નગ્ન ભાવ મંદ ભાવ સહસ જ્ઞાનતા અનંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જોયું. 28 ગુરુમણની વાત કરી, ક્યાંથી કરી? જાતિ સ્મરણમાં મૂળ માર્ગનો ખ્યાલ છે બધી ખબર. ભાવલિંગી દિગંબર સંત એની ભાવના ભાવી છે. આંખ બાજુ ઉપયોગ જઈને જીવ કોઈ રંગ રૂપને જોડે છે, કાન બાજુ ઉપયોગ જઈને કોઈ શબ્દનું શ્રવણ કરે છે, એવા ઇન્દ્રિયોના જે બાંફા થયા ત્યાંથી પાછો વળી જાય છે. એને અતિન્દ્રિય કહે છે, અંતર્મુખ વળી જાય છે. આ બહાર જાય છે, કાંથી આમ જોવે છે, કાંથી આમ સાંભળે છે, ત્યારે બહાર જાય છે. બીજી બહારના પદાર્થ તરફની દિશા તરફ ખેંચાય છે. અતિન્દ્રિય ઉપયોગની અંદર અંતર્મુખ થઈ જાય છે. એટલે આ ઇન્દ્રિયના ખોખા એમ રહી જાય છે, એમને રહી જાય છે. એની જગ્યાએ ઉપયોગ અંદરમાં પાછા અંતર્મુખ થઈ જાય છે. એને અતિન્દ્રિય ઉપયોગ કહે છે. એ કાળે ઉત્પન્ન થયેલા આનંદ શાંતિ સુખને અતિન્દ્રિય આનંદ ઇન્દ્રિય શાંતિ અતિન્દ્રિય સુખ કહેવામાં આવે છે. વિમુખ થાય છે, ઇન્દ્રિયથી તદ્દન વિમુખ થાય છે, પૂરેપૂરો વિમુખ થાય છે. એનું નામ અતિન્દ્રિય છે. હા, વિમુખ સમજો. ઇન્દ્રિયથી વિમુખ થવું અને પોતાનું જે અતિન્દ્રિય સ્વરૂપ એને સન્મુખ થવું. એટલે અંદર જે અતિન્દ્રિય પદાર્થ છે એને સમજે, એને ઓળખે, એને ઓળખીને એનું આકર્ષણ થાય. શું છે જે બાહ્ય વિષયો પ્રત્યે જાય છે એમાં એને અનુકૂળતાનું સુખ નક્કી કરેલું છે, માટે જાય છે, એમાં પણ નથી જતો. હવે જયારે એને નિર્ણયમાં પોતાના અતિન્દ્રિય અનંત સુખ નો નિશ્ચય થાય ત્યારે અંદર જતો એને રોકી શકાય નહીં. જે ઉપયોગ બહાર જતો હોય, જે પરિણામ બહાર જતા હતા, સુખના આભાસને લઈને એ સાચો સુખ અંદર જોતા, સુખ નો સમુદ્ર અંદર જોતા, દોડવા લાગ્યા.
બરાબર,
આ સીધી વાત. એ તો અંદરમાં આકર્ષણ સુખનું આનંદનું ઊંધું થઈ જાય છે. આનંદ ભરેલું છે, અનંત ગુણથી, અનંત દિવ્ય શક્તિઓથી ભરપૂર થતો છે, કે જેની અનંતપણાનો વિકલ્પ પણ પોસાતો નથી. જેની પાસે અનંતપણાનો શક્તિનો વિકલ્પ જેને પોસાતો નથી, એમ કહ્યું. સ્વઅસ્તિત્વના ગ્રહણમાં સ્વભાવનું અસ્તિત્વ લીધું. ક્ષેત્રકાળ ભાવનું અસ્તિત્વ છે ને, તો કે સ્વભાવનું અસ્તિત્વ. તો સ્વભાવ શું છે કે અનંત શક્તિ. તો કે નહીં, અનંત શક્તિ એનું જે નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ, એનું જે નિર્વિકલ્પ ભાવે ગ્રહણ, ત્યાં સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ છે. પણ શક્તિનો વિકલ્પ તે પરભાવ છે. દુઃખદાયી એવા પર વિષયોમાં તું કાર આપી રહ્યો છે. એ ભાઈ, હવે તારા સ્વવિષયની સામે જો. એ ભાઈ, તું તારા સ્વવિષયની સામે જો. ગુરુ છે, મહાન છે, મોટા છે, છતાં એમ કહે છે કે ભાઈ, તું તારા સ્વરૂપની સામે જો. વાત્સલ્ય થી કહે, ભાઈ તું તારા સ્વરૂપને સામે જો. તું તારા સ્વરૂપને સામે જોવાનું કેમ છોડી દેશો? તું પોતે પરમ દેવ છો, તું જ દેવાધી દેવ છો, તું સર્વજ્ઞ છો, તું જ સિદ્ધ છો. જે કહીએ છીએ સર્વ સુભોગમાં લાયક તું જ છો. તને કઈ કઈ ઉપમા દેવી એમ કહે છે? તને કાં છોડશે? અને બારમાં ક્યાં રાખ્યો છો? આવા મહાન વિષયને ભૂલી ન જા, આવા મહાન તત્વને, આવા મહાન સ્વરૂપને તું ભૂલમાં, એ ભૂલવાનો અપરાધ પણ બહુ મોટો છે, એનો દંડ પણ બહુ મોટો છે, એનું દુઃખ પણ બહુ મોટું છે. આ તમે સુખ થવા માટે કહ્યું, એને ન ભૂલતું, એને ભૂલમાં આવા મહાન વિષયને ભૂલી ન જા. એ મંગળ છે, ઉત્તમ છે અને સુખદાયી છે. ત્રણ શબ્દ વાંચ્યા છે.
મંગળ ઉત્તમ અને સુખદાયી એવા સ્વવિષયને છોડીને, એવા સ્વસ્વરૂપને છોડીને જે અધૂર છે, થોડાક કાળ માટે સંયોગમાં આવેલા છે, અશરણભૂત છે, તને કોઈ બી શરણ દેવાના નથી. નથી ડાક્ટરનું શરણ કામ લાગે એવું, નથી રૂપિયાનું શરણ કામ લાગે એવું, નથી મકાનનું શરણ કામ લાગે એવું, નથી કુટુંબ કબીલાનું શરણ કામ, નથી દેહનું શરણ કામમાં આવે એવું. બે દબો દેહ પણ તને દબો દેશે. જેને તું પાલન પોષણ પ્રતિદિન કરે છો એ તને દબો દેવાનો છે. એ તો દગાબા જ છે, દુશ્મન જ છે. પરિવાર તો કદું તારા નહીં, તો એને શું છે, પ્રીતિ બહુ થઈ ગઈ છે ને, એટલે એને કહે છે કે વાત જરા વાત એમ કેવું છે. દ્વેષ કરવા માટે નથી, પણ પોતે ભૂલો છે એની ભૂલ પકડાવવા માટે. મંગળ ઉત્તમ અને સુખદાયી એવા સ્વ વિષયને છોડીને અધ્રુવ અશરણ અને દુઃખદાયી એની સામે સામે લીધા. અશરણ છે, ક્યાંય શરણ નથી આવું, અને દુઃખ એકલા દુઃખના નિમિત્ત છે, એમાંથી દુઃખ નથી આવતું, પણ શું દુઃખ ઊભું કરે એને લક્ષમાં લઈને, એનો આધાર લઈને. એવા પર વિષયને કોણ આદરે, અને એવા પર વિષયને શું કરવા આદરે, કેમ આદરે, વિવેક કરાવે છે. આ બે વચ્ચેનો તું વિવેક કર, અને તારા હિતની વાત કહીએ છીએ, અને એ પણ નિષ્કારણ કરવાથી કહેવામાં આવે છે, કોઈ બીજું કારણ એની પાછળ છે નહીં. એવી અહીંયા એક આ પ્રેરણાનો વિષય બહુ સારો થાય છે.
ભગવાન જય જય.